તારીખ 14/4/1997, ડાયરીના બોલ નંબર 485 અને 486 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 41.
સત્પુરુષ મળ્યા પછી, તેમના વચનમાં વિશ્વાસ આવ્યા પછી પણ મુમુક્ષુજી સંગદોષના વિષયની ગંભીરતાની ઓછપને લઈને અથવા બાહ્ય કારણ કે બાહ્ય પરિસ્થિતિ વશ જો કુસંગનો ત્યાગ કરી શકે નહીં તો અવશ્ય નુકસાન પોતાને થાય. ખ્યાલ સમજણ તો આવે છે કે કુસંગથી નુકસાન છે, પણ એની ગંભીરતા ન ભાસે. કેટલું નુકસાન છે એની ગંભીરતા ન ભાસે, અને કુસંગ છોડે નહીં તો ચોક્કસ નુકસાન થાય જ. બારમાં એવી પરિસ્થિતિ હોય એટલે એ પ્રકારનો ઉદય પણ હોય. અજાણપણે પણ આ ભૂલથી થતું નુકસાન રોકી શકાતું નથી. અજાણપણે કુસંગ થયો હોય તો પણ એનું નુકસાન આવે છે. કાદવમાં પથરો ફેંકે તો એના છાંટા ઉડે, એના જેવું છે. અજાણતા એટલે પણ જાણી જોઈને સંગ નો કર્યો હોય, પણ અજાણતા સંગ કર્યો હોય, સંગ કરવાના ભાવથી સંગ નો કર્યો, ઉદયથી પરિસ્થિતિ વશ. હા, અને અજાણપણામાં શું છે કે સામે વ્યક્તિનો એટલો ખ્યાલ પણ ન હોય કે આ આવો કુસંગ છે, આટલું બધું નુકસાન થશે, એવો ખ્યાલ ન આવ્યો હોય. એને પણ અજાણપણ કહે છે. નુકસાન એની અયોગ્યતાનો ખ્યાલ ન હોય, અયોગ્યને યોગ્ય માનીને પણ કુસંગ થઈ જાય, એ અજાણ્યોથી અજાણપણે. જાણતો નથી કે આ કુસંગ છે, પણ છતાં હોય કુસંગ. સત્સંગ માનીને કુસંગ સેવાઈ ગયો હોય એમ બને, એ બધું અજાણપણે થાય.
હા,
બે વાત સારી હોય ને એક ખરાબ હોય તો ત્રણેયમાં આવી જાય, નુકસાન વગર લે નહીં. જેમ કે કોઈ વિપરીત પ્રરૂપણા કરતા હોય તો એની શ્રદ્ધામાં ભૂલ હોય, એને લઈને એ વિપરીત પ્રરૂપણા કરે. બાકી ઘણી વાતો સારી હોય શાસ્ત્ર અનુસાર. થોડી સારી વાતોની સાથે આ વાતની પણ એને ઘૂસી જશે, અનુબોધના થઈ જશે એટલે ઘૂસી જશે. વિપરીત પરંપરામાં સિદ્ધાંતિક ભૂલ હોય, અભિપ્રાયની ભૂલ હોય, બીજીની ભૂલ હોય, અનેક પ્રકારે હોય, સાધનની ભૂલ હોય. પ્રસંગ હોય નતો ગુરુદેવ પૂછ્યું, હું મારે શું કરવું, વાંચન ચાલે છે એનું શું કરવું? તો કે એની શ્રદ્ધામાં વિપરીતતા છે, તો કંઈક ને લાકડા બેસી જશે કે એમનું કીધું કે વાંચનમાંથી બંધ કરો, એના ઉપર સમજી લેવું, બીજાને નુકસાન થશે. પ્રસંગ નથી, આવું બને છે. નુકસાન આવ્યા વગર રહીએ નહીં, નુકસાન થયા વગર રહીએ જ નહીં.
દર્શન નું કરતા ચરિત્ર નું વધારે મુખ્ય જતી
વાત થતી તો થઈ જાય, એ વિપર્યાસ છે. એટલે પેલાનો વિપર્યાસ હોય, એ વિપર્યાસ ને ખબર ના પડે તો અજાણપણું થઈ ગયું ને. એટલે તો એની ગંભીરતા ઉપર નું વજન લીધું છે, બહુ ગંભીર વિષય છે. એમ હીરાનો ધંધો કોઈ બેદરકારીથી કરે નહીં ને, કરે તો દેવા વાયદા વગર એ તો ઝીણી નજરનો ધંધો છે, અને એક એક નંગ બરાબર જોઈને લેવાય છે. ગમે એટલી મોટી ખરીદી હોય માણસ ને, આ પડી તો 200-500 નંગ નું લીધું છે, મોટો વેપાર કરતા હોય તો એટલા પ્રમાણમાં સ્ટાફ રાખે, પણ એક કે એક નંગ જોઈને લે, કેમ કે બહુ કિંમતી ચીજ છે, ફરક મોટો પડી જાય, નફો બધો એમાં તણાઈ જાય. એક નંગ ભૂલવાળું આવે, નફો બધો એમાં જ જાય, બધી મહેનત પાણીમાં જાય. અજાણપણે પણ દૂષણ થાય તો નુકસાન આવ્યા વગર. એટલે એ કૃપાળુ દેવે લીધું છે, 551 પત્ર છે. શ્રીજીને જે અનુભવ કર્યો છે અને પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે, તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જીને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. હવે લખે છે, અને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રીજીને કહ્યું છે. મોક્ષ માર્ગની અંતર પ્રવૃત્તિ અને બાહ્ય પ્રવૃત્તિ બેની પ્રભાવનાની પ્રવૃત્તિ નો બે જ અધિકાર છે, એક આત્મજ્ઞાની નો અને એક આત્મજ્ઞાની ના આશ્રય ચાલતો હોય, આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરતા હોય. બાકી બીજા સ્વસંગો કરે તો ગડબડ થયા વગર રહેશે ને વિપર્યાસ ને. બે જ અધિકારી છે એમ લીધું છે મોક્ષ માર્ગ માં.
શિષ્ટાચાર
થી બેસવાનું
હોય શું કરવું?
આપણી જાગૃતિ હોવી જોઈએ કે આમાં ક્યાંય ગડબડ કરે છે, એટલી ક્ષમતા હોય તો વાંધો નહીં, પણ સદભાવ આવી જાય તો એનો વિપર્યાસ ઘૂસી જાય. તને ખબર પડવી જોઈએ, બાયફર્કેશન કરતા આવડતું હોય તો વાંધો, એટલી યોગ્યતા હોય તો વાંધો નહીં, તો પોતે ચક્કર માં આવી જાય. કોઈ મુમુક્ષુ જીવ તો પ્રાપ્ત સત્સંગ થી સંતુષ્ટ પામી કુસંગ પ્રત્યે દુર્લક્ષ સેવે છે. કોઈ મુમુક્ષુ જીવ તો આપણને તો સત્સંગ તો મળે છે પછી આપણને વાંધો નહીં આવે એમ સમજીને કુસંગ પ્રત્યે દુર્લક્ષ સેવે છે, તેને પણ સત્સંગનો લાભ થતો નથી. તમે સત્સંગનો લાભ ગયો, નુકસાન નહીં થયો. તે જીવ સત્સંગ પ્રાપ્ત હોવા છતાં પણ અપ્રાપ્ત થવા યોગ સંજ્ઞાએ સત્સંગનો કાળ વિસર્જિત કરે છે. એમાં સત્સંગ મળ્યો ન મળ્યો બે સરખું થઈ જાય છે. જે અત્યંત ગંભીર ઉપયોગી વિચારવા યોગ્ય છે એમાં અગંભીરતા ન ચાલે, ગંભીરતાને ઓછો પડતો માર ખાઈ જાય. શિષ્ટાચારમાં શું છે, સામૂહિક પ્રવૃત્તિમાં કોઈ એક બે જણે એબસન્ટ હોય એની કોઈ નોંધ લેવાતી નથી, પોતાને આબરૂ નોંધાવી હોય કે હું પણ હતો તો જુદી વાત છે. તમે સામૂહિક રીતે એબસન્ટ રહ્યો તો એમ થાય કે ભાઈ આ શિષ્ટાચાર વિરુદ્ધ પ્રવૃત્તિ થાય છે. એક બે જણા સમજણ થી દૂર એમાં કોઈને ખ્યાલ આવે, સો બસો માણસ શિબિર હોય, સો બસો પાંચસો માણસ, એમાં બે પાંચ જણ હોય કે ન હોય કઈ ફરક નથી પડતો. સામૂહિક રીતે ઉભા થાવ તો એવું થાય, આપણે તો બધા વિચારે, બધા કેમ એવું વિચારે છે, કોક જ વિચારતા હોય છે, આપણે તો આપણું જ વિચારવાનું રહ્યું ને. આપણે તો ક્યાં કોન્ટ્રાક્ટ લેવા જઈએ, બધાનો કોન્ટ્રાક્ટ આપણે ક્યાં લેવા જઈએ. અરે કોઈ ક્ષમતા વાળા હોય તો સમજી લે કે ભાઈ અહીંયા એ ભૂલ કરે છે, એને વાંધો ન આવે, વાંધો તો ક્યાં આવે એમાં ફરે, ત્યારે બોલનાર પ્રત્યે સદભાવ આવે ત્યારે. એવું કોઈ જરૂર નથી કે ત્યાં બેઠા એટલે દોષ થાય છે, દોષ તો પરિણામે છે, પરિણામે બંધ છે. તમને ખ્યાલ આવી ગયો તમે ગડબડ ચાલે છે, ઊંઘા થવામાં શિષ્ટાચાર વિરુદ્ધ છે, વાંધોથી ડાયવર્ઝન કરી નાખો, રસ્તા તો ઘણા છે.
આપણે સાહેબ થી શિબિર ઓછું હોય, આપણે તે બીજા વિદ્વાનોને મંદિર રાખતો હોય, એવી એ પોઝિશનમાં થોડી
એ વિચાર ઘણી વાર આવતો.
શું હોય કે જે મુખ્ય માણસ હોય એ મૂંઝવણ માં આવી જાય, તો કેટલાક ને તો ઓલા જાણતા ના હોય તો એમ તો કઈ ખ્યાલ ના હોય, પણ બે પાંચ જણા જાણતા હોય અને એ માણસો ની ગેરહાજરી માં આપણે જ નિમંત્રણ આપ્યો હોય, આપણે જ ગોઠવ્યું હોય, એમને થોડી
એક જોતા એ બધું નિમંત્રણ ફિમંત્રણ નું બંધ થયું, એ સારું છે. પછી એ વાત નહી, સંકળાશે જ ઉભી ન થાય. એ માણસ ક્લિયર સમજણ માં આવી ગયા, મારે કામ ગડબડ કરવું નથી, કોઈને બોલાવે ને. આમંત્રણ આપવું જ એનો અર્થ કે એના એના વક્તવ્ય ને એના અભિપ્રાય ને અનુમોદવા જેવું થઈ જાય છે. એવી જ વસ્તુ બરાબર નથી થતી. આજ્ઞા લઈને જવું
જોઈએ,
આજ્ઞા લઈને જવું જોઈએ. એ વિષય ઉપર પોતે જે કઈ પ્રવૃત્તિ કરતા હોય એ સંબંધી પણ
જાણકારી
આપે તો શું કે કઈ મક્ષતી રહેતી હોય તો બતાવે કરે.
કેવું બને કે કોઈ વિદ્વાન આવ્યા હોય
આગ્રામાં એવું થયું, જ્ઞાનચંદજી આવ્યા હતા. પદમચંદજી ને પૂછ્યું, આવ્યા છે તો બીજા કારણ છે, કેમ કરવું છે? બિલકુલ નહીં, બે વખત તમારું જ ચલાવું, મેં કીધું જ નથી ને કેવું પણ નથી કે એ બાબતમાં બહુ સ્પષ્ટ અને મક્કમ હતા. પછી એને બીજી પણ વાત કરી કે તમારી સાથે શિષ્ટાચારનો વ્યવહાર બહુ સારો રાખે છે, પણ વિરોધ પણ એવો જ કરે છે, પાછળથી વિરોધ પણ એવો જ કરે છે, અને સોનાગીરમાં તમારું પ્રવચન ન થવા દેવામાં એ મોખરે હતા. તો પેલા પ્રેસિડેન્ટ હનુમચંદજીએ વીટો પાવર વાપર્યો, પછી બે દિવસ જોઈ લીધી પરિસ્થિતિ, પછી વીટો પાવરથી એનાઉન્સ કરી દીધો. કોઈ પ્રયોજન ના પાકા હતા, એટલા એમાંથી તાત્પર્ય શું નીકળે છે? પોતાના પ્રયોજન ના પાકા હતા. તો મારે નુકસાન નો કોઈ વેપાર અજાણે કરવો નથી. શાસ્ત્રમાં એક આજ્ઞા છે, કોઈ અજાણી ચીજ ખાવી નહીં. પછી ભલે ફળ હોય કે કોઈ કોઈ ચીજ હોય, અજાણી ચીજ ન ખાવી. અજાણી ચીજ માં આપણને શું ખબર પડે? આપણે અજાણી છીએ, અપક્ષ હોય કે પક્ષ હોય ખબર નથી, માટે નથી ખાવી. એવી તો વાત છે. એમને જોયું હવે આપણે જેને જાણવા તેને જાણી લીધા. હવે બીજા બધા મારે અજાણ્યા છે, મારે મારે શું કરવા? માછાકુટમાં ઉતરવું કોઈ નહીં આવે. પ્રયોજન ના પાકા, ઓછું ભણ્યા હોય પણ પ્રયોજન ના પાકા. નુકસાન ન થાય. પરિણતિ થઈ ગઈ હતી એને, જે ત્યાં ચોટો ચોટેલો રહેતો હતો. પછી રોજ કાગળ ઢળતા તેનું કારણ નહીં હતું, જીવન અહીંયા રહીએ. પરિશ્રમ એટલો કે ઘણી જ આતુરતા બાદ મળ્યા છે. તરસ ખૂબ લાગી હોય ને પાણી મળે ત્યારે જ પાણી ની કિંમત થાય, નહીતર તો પગ ધોવામાં વાપરી નાખે પીવાનું પાણી. એવું થાય. સાઈઠ નીકળી ગયા ને, પછી તો એમ થાય ને શું થશે? આટલી જિંદગી તો નીકળી ગઈ, હવે શું થશે? મળી જાય, એ કુદરત બંધાયેલી છે. પારમાર્થિક વિષય ઉપર એમનું લક્ષ નતું. પાછળથી ધ્યાન દીધું પણ એવું કઈ રહસ્ય એમને એમ રહી ગયું કે અમારે પણ મને તો કઈ સમજણ પડ્યું નથી. કોઈક સમજણ પડે એવું મળે તો સારું, એટલે વારસામાં આપી દીધી. મનુષ્ય જીવનમાં દરેક સ્તરે, એટલે કોઈ પણ સંયોગ યોગ હોય, માનવી ભવિષ્યના સંયોગો અથવા અનુકૂળતાઓ માટે નિરંતર ચિંતિત રહે છે. આ બધાની સામાન્ય પરિસ્થિતિ છે. અને તેમ થવું અનિવાર્ય છે, એમ થાય થાય ને થાય જ. સંયોગોની ચિંતા થયેલા જ કરે, ઈચ્છે કે ન ઈચ્છે. પાયામાં દેહાત્મ બુદ્ધિ છે. દેહાત્મ બુદ્ધિ હોય એટલે હું ફલાણો, હું ફલાણો એટલે ચિંતા કર્યા વગર રહી નહીં. વરુણ છે, હું આ ઘરમાં, હું આ ઘરનો મેમ્બર છું, એટલે એ ઘરને ચિંતા એ કરવાનો ઓછા વધતા પ્રમાણે કરે છે, કરે છે. કેમ કે એને નક્કી કરી દીધું હું આ ઘરનો ફલાણો, તો એ ઘરની ચિંતા કર્યા વગર રહી ન શકે. ચોરી ન થવી જોઈએ, ચોરી કેમ ન થાય, બધી ચિંતા થાય. એટલે કે એની ઉંમર અને એની કઈ રેસ્પોન્સિબિલિટી સંભાળે એવી કોઈ એની પરિસ્થિતિ નથી. લોક ચેક કરી લેતા બરાબર આવે જ. હાથમાં બુદ્ધિ એવી વસ્તુ છે. શરીર કી સાતા સાતા કા ભી મુખ્યતા રહેતા હૈ, તો ખાને મેં પીને મેં રહેન સહેન મેં સબ મેં વો બાત આ જાયેગી. ઓર સંયોગો કી ચિંતા કરેગા. કારણ અજ્ઞાન ને લીધે જીવ અનિત્ય પર્યાયોમાં નિત્યપણું રાખવા ચાહે છે. અનિત્ય જે સંયોગો પર્યાયો છે એમાં નિત્યપણું રાખવા માંગે છે. તેથી વર્તમાન અનુકૂળ સંયોગો હોવા છતાં પણ નિરંતર માનસિક દુઃખ અને અશાતાને વેદે છે, આકુલતાને વેદે છે. આમ બીજી પ્રતિકૂળતાઓ એટલી ન હોય તો પણ માનસિક ચિંતા એનો અનુભવ એને ચાલુ રહીએ છે. પરંતુ નાની તો વર્તમાનમાં જ ઉદિત સંયોગોથી ભિન્ન પડી ગયા હોવાથી અને ભાવ ઉદાસી દશા હોવાથી, આ ભાવ ઉદાસી શબ્દ દીપચંદજી વાપર્યો છે અનુભવ પ્રકાશ. ભાવ ઉદાસી એટલે શું? આખા ભાવ પ્રત્યે ઉદાસ છે. એટલે પછી જે સંયોગ વિયોગ છે તો ભાવની પેટા એન્ટ્રી છે. આખો ભાવ તો એનો ટોટલ છે, અંદરની એન્ટ્રીઓ છે. ભાવ ઉદાસી છે તો સંયોગ વિયોગ અંદરના પરિસ્થિતિ માટે પણ ઉદાસીન છે. ભવ ઉદાસી દશાઓથી ભવિષ્યની એક ક્ષણનો પણ વિચાર તેમને થતો નથી, ચિંતા થતી નથી. એ પોતે લખ્યું કે અમને ભવિષ્યની એક ક્ષણનો પણ વિકલ્પ નથી આવતો. તેમજ સંયોગો પ્રત્યે નિષ્પ્રવૃત્તિના કારણે તેમને દીનતા થતી નથી. નબળા સંયોગો હોય તો એની કઈ દીનતા આવતી નથી. કેમ કે એને સ્પૃહા નથી, આમ થાય તો ઠીક ને આમ થાય તો ઠીક. પોતે ચૈતન્યના અનંત મહિમામાં ડૂબેલા હોવાથી સહજપણે ઉપરોક્ત અંતરબાહ્ય નિરૂપાધિ દર્શાવી છે. ચૈતન્યના મહિમા આડે બીજી કોઈ વાતની ગણતરી નથી. ઉપાધિક શાને કરે, ગણતરી કરે. સહજ નિરૂપાધિક દશા કરીએ છીએ. બે પાટીકે રાખ લીધા છે, એકમાં અજ્ઞાન દશા અને એકમાં જ્ઞાન દશા, બંનેની સમીક્ષા કરી છે. સમીક્ષા એટલે કમ્પેરેટિવ થિંકિંગ, પ્રતિપક્ષમાં જે સ્થિતિ હોય એનું સરખામણીની દ્રષ્ટિએ, સરખામણીની દૃષ્ટિએ વિચારણા થવી, એને સમીક્ષા કહે છે. સાહિત્ય ભાષાના શબ્દ છે. આપણે લીધું છે આમાં આર્ટિકલમાં પરસ્પર, હા, વિખ્યાત અને સમ્યક પરસ્પર વિરુદ્ધ હોવાથી એ વિશે સમીક્ષા કરવા યોગ્ય છે. એ જેમ કે કરતા બુદ્ધિ તે મિથ્યાત્વ છે, તો જ્ઞાતાપણો તે સમ્યક્ત્વ છે. કમ્પેરેટિવ થિંકિંગ. મેનેજર નો જુએ, મેનેજર છે એની પાસે કેસ રહેતી હોય તો કેસ ને લોક કર્યા પછી તપાસી ન લે. કેસ મારી નથી એ વાત તો છે ને, ધણી ની મારી નથી. ધણી પણ ઉભ્યું એટલે ખલાસ, છતાંય ચોરાઈ જાય. લોક કરો છતાં ચોરી થાય તો મેનેજર ને કેટલું આવે ટેન્શન, મેનેજર ને પૈસા આવે ને કેટલું ટેન્શન આવે જોઈ લે. પણ ચોરાયું નતું ગયું, પણ એનું ખ્યાલ આવ્યો કે આવી રીતે હની ચોરે છે. ઉંમર હતી ને એમાં કોઈ દાગીના તો ઘડાવવાનો કોઈ પ્રસંગ પેલો પેલો આવે, ઘરમાં કોઈ પ્રસંગ આવે ત્યારે પછી એમ કહ્યું કોઈ દિવસ હોની ગયેલા નહીં. પછી એમાં અનુભવી મુમુક્ષ હોત આપણે ચિરણભાઈ કાપડીએ, એને જાણીતા પાસે લઈ ગયા હતા. ત્યાં ભાવ આપણો વિશ્વાસ માણસ છે, હું એની પાસે કરાવું છું, પણ છતાં હોની ચોર્યા વિના એના માટે બહુ ખરાબ કહેવત કહેવત છે કે હજી માનવું આવે તો ચોરી લે એમ કહેવાય. એટલે મેં કીધું કેવી રીતે ચોરતા હશે, તો આવી રીતે રેણ પડે, આવી રીતે આમ થાય, આવી રીતે આમ થાય. અને કસોટીમાં પણ એક બે વાલનો ફરક હોય તો બહુ કોઈ કહે નહીં કે આ એને લઈ લીધું છે. આપણે સમજવાનું કે આ થોડું ચોરાય તો છે જ, એમ સમજીને જ આપણે કામ કરવાનું. સોની ને ત્યાં ગયા એટલે સોનું ચોરાવાનું છે એમ સમજીને ચાલવાનું. તો સોનામાંથી શેમાંથી ચોરાશે? સોનું જેટલું ઓછું થશે સોનામાંથી ઓછું થશે ને કે બીજે શું થશે? કઈ તું જુદા પણ આવે તો પારતા પણ આવે, પછી ચિંતા નથી. પોતાપણામાં ચિંતા છે, પારકાપણામાં ચિંતાનો અભાવ. પારકાને પારકું માનવું એમાં પરસેવો ઉતરે છે જીવને, ઠીક છે? પારકાને પારકું માનવામાં જીવને પરસેવો ઉતરે છે. એવું બધું, એટલું બધું પોતાપણું કરી લીધું છે. એટલે કેવી ખરાબ દાનત કહેવાય, એવી તમે મને કોઈ ચીજ આપી હમણાં તમે વાપરજો, હવે તમે પાછી માગો ત્યારે મને ગમતું નથી, એના જેવું થઈ ગયું. એમ થોડો ટાઈમ જે સંયોગ આવ્યો એવું તો ઉછીની ચીજ આવી, હવે એનો વિયોગ થવાનો એ તો ઓલે ઉછીની પાછી માગી છે. હવે એમાં એમાં અણગમો શું કરવા થવો જોઈએ? અત્યાર સુધી તમે એનો ઉપયોગ કર્યો એટલો તો તમને લાભ અમારે આપ્યો, એ કઈ એ તો ગણતરી નો થાય. મારે પાછું દેવું મને ગમતું નથી, આ કઈ ન્યાય ની વાત છે? એવું જીવની એવી દશા છે. શરીરથી માંડીને બધાને એવું છે, શરીર છૂટક ગમતું નથી. શું કરવા ભાઈ, ચિત્તારી છે કઈ? તું થોડું ટેન્શન માટે ઉદય તને આપી, કર્મના ઉદય તને થોડું થોડો ટાઈમ તને સંયોગ માટે આપે. હવે તું બાજી પડ્યો કે ના રૂકું નહીં, અને એના જેવી વાત છે. યાદ નથી, નંબર નથી યાદ નથી, શું છે બહુ સરસ લીધું છે. સૂક્ષ્મ વિષય લીધો છે.